ટ્રેક નંબર 48 અને કાન સ્યાદવાદ વિશે. સ્યાદવાદ હી જીણવીણ સર્વજ્ઞની વાણી અને કાંતમય છે. ગૃહ સ્વભાવ પણ અને કાંતમય છે. તે સમજાવતી તત્વ ચર્ચા સાંભળીએ અને જીવનમાં ઉતારીએ.
ચતારી બધું તમારી હિંસા લોકમાં શુદ્ધા લોકમાં સાહુ લોકમાં કેળી બનાવું ચતારી શરણમ પહોંચામી અહિંસા શરણમ પહોંચામી સીધા શરણ પહોંચામી સાહુ શરણ પહોંચામી કેવડી પણ ધનુ શરણ પહોંચામી ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભૂસાગરમાં કરે છે સકળ કરમમાં અનંત મોક્ષ કરા સકળે અનંત ભાવ કરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય સંસારમાં એ શરણ ચાર અવર શરણ એ કોઈ જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અંત પછે લક્ષી કરા ભંડાર ગુરુ તમને સમજે કોઈ સદા આચાર્ય પછી ના ચૈતન્ય વૈભવ કેવો અદભુત આશ્ચર્ય ઉપજાવે એવો છે. એક તરફથી દેખી તો એક દેખાય અનેક દેખાય નિત્ય દેખાય અનિત્ય દેખાય એવા વિરોધી ધર્મો દેખાય તો પણ એ આત્માનો આત્મામાં એવો વિરોધ નથી. એ વસ્તુ ભેદ નથી, એ લક્ષણ ભેદ છે. એ કઈ વિરોધી ધર્મ એવા નથી કે આત્મામાં સાથે રહી ન શકે. જેમ કે પ્રકાશને અંધકાર સાથે ન થઈ શકતા, જળ ને ચૈતન્ય વિરોધી ધર્મ છે. એવા વિરોધી ધર્મ નથી. આત્માનું જ્ઞાન લક્ષણ છે એ ચેતનમય છે. ચેતનના ચેતનમય ગુણો છે એના એને નિત્ય નિત્ય સ્વભાવ ને અનિત્ય સ્વભાવ છે. એ નિત્ય તો દ્રવ્ય અપેક્ષાએ ને પર્યાય અપેક્ષાએ ક્ષણે ક્ષણે પલટે છે, પણ દ્રવ્ય કઈ નાશ થતું નથી. એવો અનિત્ય સ્વભાવ નથી કે દ્રવ્ય નાશ થાય, એ તો બે ને વિરોધ આવે. દ્રવ્ય નાશ થતું પણ પર્યાયની પર્યાયનો પલટો થાય છે. પોતે પોતાની અપેક્ષાએ સત્ય છે, પરની અપેક્ષાએ અસત છે, પોતાની અપેક્ષાએ અસત નથી. એવા વિરોધી ધર્મ એવા નથી કે એને એવો વિરોધ આવે કે એકબીજા સાથે ન રહી સાથે રહી જ ન શકે એવું નથી. પણ એવા અનેક ધર્મ આત્મામાં રહેલા છે કે એ ધર્મો એવા અચિંત્યને આશ્ચર્યકારી છે. આત્મા પોતે એક, એમાં અનેક ધર્મ, એ પોતે અનંત ધર્મની મૂર્તિ છે. એ એક હોવા છતાં અનંત અને અનંતમાં એક, નિત્ય અને એની સાથે અનિત્ય એવા અનેક જાતના ધર્મોથી આત્મા એવી અનેકાંતમય મૂર્તિ છે કે જે આશ્ચર્યકારી છે. કેટલાક ધર્મો તો વચનમાં આવતા નથી, વચનથી અગોચર કેટલાક વચનમાં આવે છે, તો પણ એ બધાનો વિરોધ નથી. એનો વિરોધ મટાડીને સમ્યક દ્રષ્ટિ સાધના સાધે છે. એ એવો વિરોધ નથી કે જે સાધનાને વાંધો આવે કે જેમાં સાધના કરી ન શકે કે એકબીજા એક હોય ગુણ ત્યાં પર્યાય ન હોઈ શકે, દ્રવ્ય હોય ત્યાં પર્યાય ન હોઈ શકે એવો વિરોધ નથી. પર્યાય અંશ છે અને આત્મા અંશી છે. એની અપેક્ષાઓ જુદી છે, બેની અપેક્ષાઓ જુદી જુદી સમજે તો એનો વિરોધ મટી જાય છે. એટલે એ વિરોધ મટાડીને સમ્યક દ્રષ્ટિ સાધના સાધે છે અને એ સાધના એની અવિરોધપણે સાધે છે. એમાં વિરોધ નથી આવતો. એ અનેકાંતમય મૂર્તિ છે. સ્વાનુભૂતિમાં એને અનેકાંતમય મૂર્તિ એની સ્વાનુભૂતિમાં આવે છે, પણ એ કેટલાક વચનો એને વચનમાં નથી આવતા. ધર્મ કેટલા વચનથી અગોચર છે કે નાયક એ દ્રષ્ટિમાં દ્રવ્યને દ્રષ્ટિમાં લીધું, એના ગુણ ભેદ પર્યાય ભેદ બધું જ્ઞાન જાણે છે, એનો વિરોધ મટાડી અને સાધના સાધે છે. પોતે દ્રવ્ય પર દ્રષ્ટિ કરી દ્રવ્ય અપેક્ષાએ પૂર્ણ છે, પણ પર્યાયમાં હજી અધુરસ છે એને જ્ઞાન જાણે છે. એટલે ચારિત્રની સાધના બાકી રહે છે. માટે ચારિત્રની સાધના વારંવાર સાધીને અંતરમાં લીન થઈને વિભાવને ટાળતો ને સ્વરૂપને સાધતો આગળ જાય છે. એ વિરોધ મટી જાય છે. અનેકાંત જ્ઞાન એવું છે કે જેમાં વિરોધ મટી જાય. ભગવાન ભગવાનની વાણી એવી સ્યાદવાદ વાણી કે ધીરે વિરોધ મટાડનારી છે, એવી સરસ્વતી દેવી ભગવાનની વાણી જેનાથી વિરોધ મટી જાય છે. ભગવાનની વાણીમાં આખું 14 બ્રહ્માંડનું સ્વરૂપ આવે છે અને એ જો યથાર્થ સમજે અને પોતાના સ્વભાવથી સમજે, જ્ઞાન પણ એવું છે ને વાણી પણ એવી છે, એનાથી વિરોધ મટી જાય છે. જો યથાર્થ સમજે તો એ આવે છે ને કે ભૂતાર્થ સ્વભાવ પોતાને દ્રવ સમીપ જોઈને જોવે તો ભૂતાર્થ છે અને પર્યાયની સમીપ જઈને જોવે ભૂતાર્થ પોતે દ્રવ ભૂતાર્થ ને પર્યાય અભૂતાર્થ દ્રવની અપેક્ષાએ અને પર્યાયની સમીપ જઈને જોવે તો પર્યાય ભૂતાર્થ દેખાય છે પણ દ્રવની અપેક્ષાએ અભૂતાર્થ એની અપેક્ષાઓ સમજે તો વિરોધ મટી જાય છે. એવી વિરોધ મટીને સાધના વિરોધ મટાડીને સાધના સાધી શકાય છે યથાર્થ સમજે. વિભાવ પોતાનો સ્વભાવ નથી અને આ જે છે જ્ઞાન એ પોતાનો સ્વભાવ છે, માત્ર એમાં અનેકતા અને એક એવી જાતનો વિરોધ છે. પણ એ વિરોધ એવો નથી કે એ જ્યાં એક હોય ત્યાં અનેક રહી ન શકે એવું નથી, લક્ષણ ભેદ છે અને લક્ષણ ભેદ પર્યાય ભેદ એવો ભેદ છે, બીજો ભેદ નથી. ને દ્રવમાં એક દ્રવની અંદર બધું સમય, દ્રવ પોતે દ્રવ અપેક્ષા એક અને એમાં ધર્મો અનંત એના ગુણો અનંત એ તો દ્રવની એક વિભૂતિ છે, એના પર્યાયો અનંત એ બધી દ્રવની વિભૂતિ છે. દ્રવ એવું ન હોય કે જે વિભૂતિ વગરનું જે ગુણો વગરનું દ્રવ હોય દ્રવ્ય જ કહેવાય ને, એવી અનંત વિભૂતિથી ભરપેલું ભરપૂર ભરેલું દ્રવ છે. અને એને જે પોતાના વિચારોથી નક્કી કરે નયથી પ્રમાણથી નક્કી કરે એ નક્કી કરે છે એ જ એની સ્વાનુભૂતિમાં. સ્વાનુભૂતિ જો કે અપૂર્વ છે પણ એ સ્વાનુભૂતિમાં જે એને પ્રતીત કરે છે એ જાતની સ્વાનુભૂતિમાં કઈ એનો નાશ નથી થતો. એ અનેકાંતમય મૂર્તિ પોતે શાશ્વત છે, એનો વિરોધ ટાળીને સાધના સાધી શકે છે. દ્રવ્યના જ ધર્મ છે, એ એક વસ્તુના ધર્મ છે અને એમાં રહી શકે છે. વસ્તુને નિભજાવનારા, વસ્તુને ટકાવનારા, વસ્તુ અનેક ધર્મથી અનેક ધર્મની મૂર્તિ છે, એનો આશ્ચર્યકારી વસ્તુ છે. સમ્યક એકાંત એક દ્રવ ઉપર દ્રષ્ટિ, સમ્યક એકાંત એમાંથી અનેકાંત જાણીને એક વસ્તુ ઉપર દ્રષ્ટિ મૂકી એ જ એનો હેતુ છે. એક દ્રવ ઉપર દ્રષ્ટિ મૂકી એ એનો અનેકાંત બધું વસ્તુ સ્વરૂપ જાણીને એક સમ્યક એકાંત એક દ્રવ ઉપર દ્રષ્ટિનું જો એ રીતે જ કાર્ય થાય છે. બીજા કોઈ હેતુ એ અનેકાંત નિજ પદની પ્રાપ્તિ માટે જ કરી છે, બીજા કોઈ રીતે કરી નથી. દ્રવને ઓળખીને સ્વાનુભૂતિ પ્રગટ કરવી એ રીતે કરી છે. બાકી એમાં રોકાવું નહીં, વિવાદ અને નહીંના પક્ષપાતમાં રોકાવું એ માટે ચૈતન્ય પ્રાપ્તિ માટે ઉપકારી છે અને એ વસ્તુનું સ્વરૂપ છે. અને એમાં દ્રવ ઉપર દ્રષ્ટિનું જોર એ એકાંતને મુખ્ય રાખીને અનેકાંત એની સાથે વર્તે છે તે રીતે ઉપકારે છે. બીજો કોઈ હેતુ આત્માર્થ સિવાયના હેતુ બીજી રીતે તમને અનેકાંત એનું એકાંત રાખીને એની સાથે જે અનેકાંત હોય એ સમ્યક અનેકાંત છે અને સમ્યક એકાંત સાથે સમ્યક અનેકાંત હોય જ એને સગન છે. શુદ્ધ સ્વભાવની લક્ષ્મી લાગે એ આત્માનો શુદ્ધ સ્વભાવ છે એને ગ્રહણ કરે એના પર દ્રષ્ટિ કરે તો અવશ્ય મોક્ષ થાય છે. જે સ્વભાવ છે એ સ્વભાવને ગ્રહણ કરે શુદ્ધતામાંથી શુદ્ધતા આવે છે, અશુદ્ધતામાંથી અશુદ્ધતા આવતી નથી.
જે શુદ્ધ સ્વભાવ છે એમાંથી શુદ્ધતા પ્રગટે. અશુદ્ધતા જે અશુદ્ધ પોતે વિભાવ થઈ રહ્યો છે, જે અશુદ્ધ પર્યાયો છે એ અશુદ્ધ પર્યાયને લક્ષમાં લે અને અશુદ્ધ પર્યાય પર દ્રષ્ટિ કરે તો એમાંથી કઈ શુદ્ધતા આવે નહીં. જે પોતે જ અશુદ્ધ છે એમાંથી શુદ્ધતા ક્યાંથી આવે? જે શુદ્ધ છે એમાંથી શુદ્ધ આવે. શુદ્ધતામાંથી શુદ્ધતા આવે, અશુદ્ધતામાંથી શુદ્ધતા આવે નહીં. જે બધું ઊંધું જોઈએ, જે વિભાવ પોતે જ મલિન છે એમાંથી કોઈ દી શુદ્ધ પર્યાય આવતું નથી. જે સ્વભાવ શાશ્વત શુદ્ધ પડેલો છે એમાંથી જ શુદ્ધતા આવે છે. સોનામાંથી સોનામાંથી સોનાના જ દાગીના થાય, લોઢામાંથી લોઢાના જ થાય. કોઈ એમ કે મંદ કષાય કરીને એમાંથી શુદ્ધતા આવે, એ મંદ કષાયમાંથી ના આવે પણ અકષાય ભાવથી વિતરાગ કરીએ થાય. ગમે એટલું મંદ હોય તો મંદ તો કષાય છે ને, અને અકષાય ભાવમાંથી વિતરાગતા આવે છે. જે સ્વભાવ છે એમાંથી આવે છે. અશુદ્ધતાને ખ્યાલમાં રાખી એ માને છે. જે અશુદ્ધતા ખ્યાલમાં શુદ્ધ ઉપર દ્રષ્ટિ કરજે, અશુદ્ધતાને ખ્યાલમાં રાખજે એમ આવ્યું ને. અશુદ્ધતાને ખ્યાલમાં રાખજે એટલે કે તારો સ્વભાવ શુદ્ધ છે, તો શુદ્ધ સ્વભાવને લક્ષમાં રાખજે. અને અશુદ્ધતાને લક્ષમાં એટલે હું બધી રીતે શુદ્ધ છું કે દ્રવ્યથી શુદ્ધ ને પર્યાયથી પણ શુદ્ધ છું એમ એવું જ્ઞાન કરીશ નહીં. તારે પર્યાયમાં અશુદ્ધતા છે, એ અશુદ્ધતા છે એને ખ્યાલમાં રાખજે. તે શુદ્ધ સ્વભાવ છે એના ઉપર દ્રષ્ટિ કરજે, અને અશુદ્ધતા છે એને હજી ટાળવાની છે એમ ધ્યાન રાખજે. અશુદ્ધતા છે જ નહીં, કઈ છે જ નહીં તો કઈ કરવાનું જ રહેતું નથી. એમ તો કઈ કરવાનું રહેતું જ નથી. જો શુદ્ધ છે, બધી રીતે શુદ્ધ છે, તો એને પુરુષાર્થ કોને માટે? તો મુક્તિ કોને માટે? સહાનુભૂતિ કોને માટે? કારણ પોતે સ્વાન તો શુદ્ધ જ છે ને, અશુદ્ધતા કઈ છે જ નહીં, તો સ્વાનુભૂતિ સ્વરૂપ જ હોવું જોઈએ. તો તેને પૂર્ણ શુદ્ધનું વેદન હોવું જોઈએ. વેદન તો છે નહીં, એની સ્વાનુભૂતિનું વેદન નથી, કાંઈ નથી. એટલે અશુદ્ધતા છે એને તું ધ્યાનમાં રાખજે, અને શુદ્ધતા ઉપર દ્રષ્ટિ કરીને પુરુષાર્થ કરજે તો શુદ્ધ પર્યાય પ્રગટ થશે. અશુદ્ધતા છે જ નહીં, કાંઈ પર્યાયમાં નથી એમ જો તું ખ્યાલ રાખે તો કઈ પુરુષાર્થ છે ને, કોને માટે કરવો પુરુષાર્થ? અશુદ્ધતાને ખ્યાલમાં રાખજે. પર્યાયમાં અશુદ્ધતા છે એનો ખ્યાલ રાખજે. સમ્યક દ્રષ્ટિકોણ ભેદ જ્ઞાન થાય છે, દ્રવ્ય પર દ્રષ્ટિ કરે છે તો એની ભૂમિકા અધૂરી છે, એને ખ્યાલ છે એટલે એનો પુરુષાર્થ ચાલુ જ રહે છે. પોતાના સ્વરૂપ તરફ ઠરવાનું, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને એમાં ઠરવાનો પ્રયત્ન કરે છે, જેથી એની શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે અને અશુદ્ધતા ટળતી જાય છે. દ્રષ્ટિ ભલે દ્રવ્ય ઉપર હોય, શુદ્ધ ઉપર, પણ જ્ઞાનમાં તો ખ્યાલ રાખજે. એક જ સમય જ્ઞાનમાં બધું આવે છે. ઉપયોગ એક જ ઠેકાણે હોય, ભાઈ જ્ઞાનમાં તો બધું આવે એને ખ્યાલ હોય છે. કે દ્રવ્ય અપેક્ષા શુદ્ધ છે, પર્યાય અપેક્ષા અશુદ્ધતા છે. દરેક વખતે કઈ એનો વિચાર કરવો પડતો નથી, જાણી લીધું છે. વિચાર જયારે કરે કે અશુદ્ધતા છે અશુદ્ધતા છે, એમાં ઉપયોગમાં ક્રમ પડે. બાકી જે જાણી લીધું છે જ્ઞાનમાં, તો જે જ્ઞાનમાં છે એ તો એને સહજ જ્ઞાનમાં વર્તે જ છે, સહજ જ્ઞાનની પરિણતિમાં વર્તે જ છે. અજ્ઞાનીને એને નથી વર્તું, જ્ઞાનીને વર્તે છે. અજ્ઞાનીને તો એને શુદ્ધતાનો ખ્યાલ જ નથી, શુદ્ધતા ઉપર દ્રષ્ટિ જ નથી એની. શુદ્ધતાના વિચારો કરે જિજ્ઞાસુની ભૂમિકામાં, પણ શુદ્ધતા ઉપર એની દ્રષ્ટિ નથી એટલે એને એવી જાતનું સહજ પરિણામ હોતું નથી. એને સહજીને વિચારો કર્યા કરે આ અશુદ્ધતા છે, દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધતા છે, પર્યાયમાં અશુદ્ધતા છે, શુદ્ધતા ઉપર દ્રષ્ટિ કરવાની છે, બધા વિચાર કરે, પણ એને એ દ્રષ્ટિની ને જ્ઞાનની એવી સહજ પરિણતિ હોતી નથી. એને ઉપયોગ એને એક પછી એક વિચારોમાં ફેરા કરે છે, એને ઉઘાડમાં એવું રહેતું નથી, સહજ નથી.
તે વિચારપૂર્વક હતું, એની ભૂમિકામાં વિચારપૂર્વક હું આમ છું, સિદ્ધ છું, અત્યારે
એને વિચારો આવે છે. પેલી ભૂમિ વિચારો આવે છે, દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે, પર્યાય અપેક્ષા એ શુદ્ધતા છે, એમાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કેમ કરવું, એમ એવા બધા વિચારો આવે છે. પ્રયાસ કરવાનો ઘર જોયું નથી, પણ ઘર જોવાનો પ્રયત્ન કરે તો થઈ શકે છે, પ્રયત્ન કરતો નથી. ઘર કઈ પોતે જ છે, બીજું કઈ નથી જોવાનું, એને પોતે જ છે, પોતે પોતાને જોતો નથી, પોતે જ છે, કઈ દૂર નથી, પણ પોતે જોતો નથી, એટલે વિચારો કરી નક્કી કરે છે. એની ભૂમિકામાં તો એમ વિચાર જ કરવાના, વિચારથી નક્કી કરવાનું હોય છે, સહજ હોતું નથી. અનેકાંત નો આશ્રય તો યથાર્થ સ્વરૂપ સમજને શું હોતા, પેલા જ્ઞાન મેં યથાર્થ સમજના ચાહીએ કે વસ્તુ કા સ્વરૂપ એસા યથાર્થ વિચાર કરકે નિર્ણય કરના ચાહીએ. વો ભીતર મેં જો સ્વભાવ હૈ ઇસકો લક્ષ્મી લેના છે, મેં ચૈતન્ય સ્વરૂપ હું, મેં મેરા નાયક સ્વભાવ હૈ, એ વિભાવ મેરા સ્વભાવ નહીં, તો વિભાવ તો હૈ તો પર્યાય અપેક્ષા હૈ, દ્રવ્ય અપેક્ષા છે. એસા યથાર્થ વસ્તુ સ્વરૂપ નિર્ણય કરના છે, એસે યુક્તિ દલીલ યથાર્થ રીતે નક્કી, ઓ યુક્તિ દલીલ એસે નક્કી કરના, તો જો વસ્તુ હૈ એસે યથાર્થ નક્કી કરના છે. જો ગુરુદેવે કહા, જો ભગવાન કહેતે શાસ્ત્ર મેં આતા હૈ, ઉસકે સાથ મિલાન કરકે અપના અપને વિચાર કરકે યુક્તિ કે અવલંબન સે નક્કી કરના છે. પહેલા યુક્તિ કે અવલંબન સે, ઓ આગમ કે આશ્રય, દેવ ગુરુ શાસ્ત્ર જો પ્રત્યક્ષ વાણી સુને ઇસકે આશ્રય અવલંબન સે, યુક્તિ અવલંબન સે, પીછે ઇસકા ભેદ જ્ઞાન કરકે સ્વાનુભૂતિ સે નક્કી હોતા હૈ. પહેલા એસે યુક્તિ કે અવલંબન સે નક્કી હોતા હૈ, વિચાર કરને સે, દેવ ગુરુ શાસ્ત્ર ઓર યુક્તિ ના અવલંબન. અનેકાંત વસ્તુ
નું સ્વરૂપ ને દર્શાવે છે, એમાં દ્રવ નું આશ્રય આવી જાય છે.
અનેકાંત સ્વરૂપ ને, હા, દ્રવ નો આશ્રય આવી જાય છે. અનેકાંત સ્વરૂપ જીસકો યથાર્થ અનેકાંત સ્વરૂપ પ્રગટ હોતા, અનેકાંત કા નિર્ણય હોતા હૈ, તો ઇસકો દ્રવ ઉપર દ્રષ્ટિ હોતી હૈ. એ દ્રવ મેં દ્રવ સે શુદ્ધ હું, એસે દ્રવ ઉપર દ્રષ્ટિ કરે, જ્ઞાન મેં સબ અનેકાંત સ્વરૂપ એસે જ્ઞાન મેં આ જતા હૈ, તો એસી દ્રષ્ટિ સમ્યક હોતી હૈ. જો અનેકાંત ઇસકો ખ્યાલ મેં નહીં રહેતા તો દ્રષ્ટિ સમ્યક નહીં હોતી. બોલો, જ્ઞાન ઓર દ્રષ્ટિ દોનો કો સંબંધ હૈ. એ દ્રષ્ટિ એક દ્રવ ઉપર કરને સે કે મેં શુદ્ધ હું, તો એ જ્ઞાન મેં ખ્યાલ રહેતા હૈ કે મેં અશુદ્ધ કઈ અપેક્ષા છે, હું શુદ્ધ કઈ અપેક્ષા છે. એસે અનેકાંત સ્વરૂપ જ્ઞાન મેં ઇસકો રહેતા હૈ, એ ઇસકો સમ્યક જ્ઞાન કહેતે હૈ, દ્રષ્ટિ ભી સમ્યક હોતી હૈ. એસે એકાંત એ દ્રષ્ટિ મેં ભલે એક મેં શુદ્ધાત્મા હું, દ્રષ્ટિ મેં આવે, પણ જ્ઞાન મેં સબ અનેકાંત સ્વરૂપ ઇસમે આતા હૈ. દ્રષ્ટિ કે સાથ અનેકાંત સ્વરૂપ પ્રગટ હો જાય, દ્રષ્ટિ કે સાથ અનેકાંત કા જ્ઞાન પ્રગટ હો જાતા, અનેકાંત સ્વરૂપ તો હૈ એસા જ્ઞાન આ જાતા હૈ. દ્રષ્ટિ કે સાથ દ્રષ્ટિ સમ્યક હોતી હૈ તો જ્ઞાન સમ્યક હો જાય, સબ અપેક્ષા જ્ઞાન મેં આ જાતી. એક દ્રવ ઓર પર્યાય એ દો અપેક્ષા મેં સબ અપેક્ષા જતી, અનેકાંત સ્વરૂપ ઇસમેં આ જાતી. દ્રવ પર્યાય કા જ્ઞાન સમ્યક છે, દ્રવ ગુણ પર્યાય ઇસમેં સબ અપેક્ષા જતી.
સમજે કે કાલે દ્રષ્ટિ નો દ્રવ્ય નો આશ્રય મહત્વ આવી જાય છે, કે થોડું વિસ્તાર થી આપણે અનેક અંતના નિર્ણયમાં દ્રષ્ટિ સમ્યક થઈ જાય છે.
અનેકાંત ના નિર્ણય કરે તો દ્રષ્ટિ સમ્યક થઈ જાય છે, કે દ્રષ્ટિ જે અનેકાંત જ્યાં એને ખ્યાલમાં આવ્યું કે હું શુદ્ધ આત્મા, દ્રવ અપેક્ષા એ શુદ્ધ હું, ઓર પર્યાય અપેક્ષા એ અશુદ્ધ કરે, તો એમાં એને દ્રષ્ટિ દ્રવ ઉપર કે હું ચૈતન્ય આશ્રય ગ્રહણ કરું, એમ ચૈતન્ય આશ્રય લેવાથી એને દ્રષ્ટિ સમ્યક થઈ જાય, અને ખ્યાલ રહે છે પાછો કે પર્યાય માં શુદ્ધ છે,
એટલે પર્યાયમાં અશુદ્ધતા છે એટલે એને પુરુષાર્થ કરવાનો ખ્યાલ ને બધું સાથે રહે છે. નહીતર જ્ઞાન એકલું હું દ્રવ્ય અપેક્ષા શુદ્ધ, પર્યાય અપેક્ષા અશુદ્ધ એમ એકલું એમ કર્યા કરે તો એ તો માત્ર એને વિચારવા પૂર્વક વિચારનું અનેકાંત છું. જો વિચારમાં અનેકાંત એમ વિચાર્યા કરે કે દ્રવ્ય અપેક્ષા શુદ્ધ હું પર્યાય અપેક્ષા અશુદ્ધ એમ વિચાર્યા કરે તો વિચારવા પૂરતું અનેકાંત છું. પણ એ સમ્યક અનેકાંત ત્યારે થાય કે દ્રષ્ટિ સમ્યક થાય તો જ સમ્યક અનેકાંત, એને પરિણતિ રૂપ અનેકાંત ત્યારે થાય કે દ્રષ્ટિ સમ્યક થાય તો એને પરિણતિ રૂપ અનેકાંત થાય. નહીતર વિચાર વિચાર રૂપ અનેકાંત વિચાર્યા કરે કે દ્રવ્ય થી આમ પર્યાય થી આમ વિચારમાં આવ્યું નિર્ણય કર્યો પણ દ્રષ્ટિ જો દ્રવ્ય ઉપર સ્થપાતી નથી તો એનો અનેકાંત વિચાર માત્ર છે. નિર્ણય માત્ર વિચાર કરે છે, પરિણતિ રૂપ નથી. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર અને પર્યાય નો ખ્યાલ રહે છે એવી જ્યાં પરિણતિ થાય છે તો એની સાથે દ્રષ્ટિ અને પ્રમાણ બે સાથે પરિણમે તો એનું અનેકાંત જ્ઞાન અનેકાંત સાથે દ્રષ્ટિ સમ્યક એકાંત એ બે સાથે આવી જાય છે. એકાંત અનેકાંત અનેકાંત એટલું વિચાર્યા કરે તો વિચારવા પૂરતું છે, નિર્ણય કરવા પૂરતું છે, અભ્યાસ પૂરતું છે. એની પરિણતિ થઈ જાય, દ્રય ઉપર દ્રષ્ટિ જાય અને પર્યાય નો ખ્યાલ દે, અંદર પોતાની પુરુષાર્થ ની દોરી ચાલુ થઈ જાય તો એ અનેકાંતે અનેકાંત રૂપ કાર્ય કર્યું છે. એટલે એકત્વ બુદ્ધિ છે અનાદિની, એમાંથી પોતે ભેદ જ્ઞાન કરીને સ્વભાવ તરફ જાય અને પર્યાય નો ખ્યાલ રાખે તો એને અનેકાંત ની પરિણતિ પ્રગટ થઈ છે.
પણ વૈસા માનતા કે મેરા જ્ઞાન તો એસા હૈ પર્સ મને નહીં જાનતા હું તો એસા નહીં એ આશા હોય ને.
તો મેં તરફથી ચિત્રકાર પર્યાય કોણ છે
પર્યાય સ્થિતિ નથી
સારી પર્યાય
દ્રષ્ટિ કી અપેક્ષા સબ કરે સબ પર્યાય બાત હર પદાર્થ તો ધ્યાન સકતા હું પણ મેરે નહીં આતા વસ્તુ પણ મેં અનાકાર હોય મેરા સ્વભાવ ન્યાક અને પર વસ્તુ રૂપ નહીં હોતા પણ જ્ઞાનમાં મેરા સ્વભાવ એટલે દ્રષ્ટિ ઓર જ્ઞાન દોનો કી બાત જ્ઞોતિ ઓર જ્ઞોતિ સાથ જ્ઞાન રહેતા હૈ તો ત્યાગવાદી જ્ઞાન કે જાનતા હૈ કે એ સર ત્યાગવાદો કી તરહ હૈ ત્યાગવાદી ઇસા જાનતા કે નહીં હોતા કે દ્રષ્ટિ મેં એ સબ કા નિષેધ હોતા હૈ પણ જ્ઞાન મેં જાનતા હૈ કે મેરા મેં જાનને કા સ્વભાવ હૈ મેરા પણ ઉસકે રૂપ મેં નહીં હોય તો જીતકી દ્રષ્ટિ હોંગે કે જાનતા કે મેરે મેં આ ગયા તો મેં તો નિકાલ મેં એસા હો ગયા મેરે બોજા હો ગયા તો પોતા કા સ્વભાવ કા નિકાલ કે તેરા સ્વભાવ તો જાન નહીં કરે તો કેમ મેં અસ્થિર હતું તો પરથી નીચે એસા જ્ઞાન કર
દ્રષ્ટિ
જ્ઞાન
પ્રકાર
દ્રષ્ટિ ઓર જ્ઞાન
દોનો.
દ્રષ્ટિ બાકી ઓલો વિવેક કરે છે ને સબકા ઓ જ્ઞાન દ્રષ્ટિ તો અપેક્ષા એ પરફેક્ટ જુદો કથન થી સીન ને કથન થી ભેગા કરે કોઈ અપેક્ષા એ પોતે વિભાવમાં જોડાય છે એટલે એનામાં છે ને કોઈ મૂળ વસ્તુ દ્રવ્ય નથી માટે એનાથી જુદો ન્યારો છે એનાથી ન્યારો કેવી રીતે દેખાડનારી સરસ્વતીની મૂર્તિ સરસ્વતીની મૂર્તિ પ્રકાશમાન રહો બધાને માટે આશીર્વચન પ્રકાશમાન જગતની અંદર આવી સરસ્વતીની મૂર્તિ પ્રકાશમાન રહો ગ્રહ શુદ્ધ ભાવ શુદ્ધ બધી રીતે પ્રકાશમાન રહે કારણ કે એ આ ચૈતન્ય દેવને બતાવનારી માણસ છે અનંત ધર્મોથી જે ચૈતન્ય દેવ બિરાજી રહ્યો છે કેટલા વચનોમાં નથી આવતા આનંદ કેટલાક વચનોમાં આવ્યો છે એ બધું બતાવનારી હોય તો આ સરસ્વતીની મૂર્તિ ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા બધું જણાય છે ભગવાન કેવળ જ્ઞાનમાં બધું જાણી રહ્યા છે એ બધા લોકના એક સમયમાં બધા પદાર્થ એને પોતાના ચૈતન્ય દેવ એક સમયની અંદર એનું જ્ઞાન જ એવું કેવળ જ્ઞાન છે એક સમય ની અંદર પોતાના અનંત ધર્મો ને પહોંચી વળનાર અનંત પર્યાયો ને પહોંચી વળનાર એક સમયમાં એના એને લક્ષ્મણ એનું સાક્ષાત જ્ઞાન કરનારા સાક્ષાત દર્શન કરનારી એવું એમનું જ્ઞાન અને એવી એની દિવ્ય ધ્વનિ એ દિવ્ય ધ્વનિ થી બધા દેવ ને ચૈતન્ય ના દર્શન થાય તેવી એ દિવ્ય ધ્વનિ જ બધા ચૈતન્ય ના દર્શન કરાવે માટે દિવ્ય ધ્વનિ એ સરસ્વતીની મૂર્તિ જગતમાં પ્રકાશમાં મૂર્તિ કેવળ જ્ઞાન એ દિવ્ય ધ્વનિ રૂપ મૂર્તિ કેવળ જ્ઞાન ની મૂર્તિ અને ભાવ સ્વરૂપ બધી જગતમાં અને ચૈતન્ય દેવ તો શાશ્વત છે બિરાજમાન જગતમાં પ્રકાશમાન જગત ની જે સરસ્વતી ની મૂર્તિ બધા કે છે એ સરસ્વતી ની ખરી સરસ્વતી કળા છે કેવલા સરસ્વતી ને ઓલું તમુરો વગાડે છે ને બધા ચિત્ર આવે છે ને એ સરસ્વતી ની મૂર્તિ ને કે આ સરસ્વતી ની કે જે ચૈતન્ય દેવ ના દર્શન કરાવનારી છે એ સરસ્વતી જે અનેક અંશમય ચૈતન્ય દેવ બિરાજમાન આનંદ ધર્મોથી શોભી રહ્યો છે જે ચૈતન્ય દેવ એના દર્શન કરાવનાર હોય તો આ સરસ્વતી દેવી દિવ્ય દિવ્ય ધ્વનિમાં જે જીવો એના ઊંડા રહસ્યો માં પ્રબળ થઈ જાય છે એ ચૈતન્ય દેવ ના દર્શન કેવી છે ભગવાન કેવળ જ્ઞાન અનેક અંશ સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ એક સમયમાં બધા આનંદ ધર્મને પહોંચે, પોતાના આનંદ ધર્મમાં પહોંચી વળે, પોતાની આનંદ પર્યાયમાં પહોંચી વળે, આનંદ ધર્મને આનંદ પર્યાયમાં જ્યાં પહોંચી વળે તો એ લોકો લોકમાં સહજ પહોંચી જાય છે. પોતામાં જ્યાં પહોંચી ગયો તેમ બધે પહોંચી જાય છે, કાંઈ બાકી નથી. એવી કેવળ જ્ઞાનની મૂર્તિ ભગવાનની દિવ્ય ધ્વનિ સમકરણમાં છૂટે છે. એ દિવ્ય ધ્વનિ બધાને પ્રકાશ કરે છે, ચૈતન્યનું પૂર્ણ પ્રકાશ કરે છે, ચૈતન્યનું પૂર્ણ સ્વરૂપ બતાવે, એનો એનો દ્રવ્ય કેવું બતાવે, એના ગુણો બતાવે, એની પર્યાયો બતાવે, એની સાધના બતાવે, એ બધું બતાવે. સાધના કેવી હોય પણ ચૈતન્યનો વૈભવ બતાવે એવી સરસ તેને મૂકવી. અનંતકાળથી એને શું કર્યું, કેવી જાતના વિભાવો છે, એનામાં શું વૈભવ ભર્યો છે, એ બધું સરસ્વતીને મૂર્તિ બતાવે. કે તારા ચૈતન્યમાં આટલો વૈભવ અને આટલો ખજાનો ભર્યો છે એને તું જોયે. સાધના કરનારને જે ભાવસૃત શક્તિ છે એ ભાવસૃતમાં પણ આ ચૈતન્ય દેવનો વૈભવ, એને વૈભવના દર્શન થાય છે, એનો અનુભવ થાય છે. અને એમની વાણી સ્વરૂપ સ્વરૂપ વચનો છે એનાથી પણ ચૈતન્યનો વૈભવ અને ચૈતન્ય અનુભૂતિ થાય છે. બધી જગતમાં આપણે રાખવા જો આવા દેવી દેવની વાણી વચનો ભાવસૃત ભાવસૃતના સાધનારા ભાવસૃત જ્ઞાન એના દ્રવ રૂપ વચનો દ્રવ સુત એ બધી જગતમાં નિરાળો આત્મા વિભાવથી જુદો એની બધી અપેક્ષા રૂપ, કોઈ અપેક્ષા શુદ્ધ ને કોઈ અપેક્ષા શુદ્ધ, દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ પર્યાયમાં છતાં એનાથી દ્રવ્ય દ્રષ્ટિએ નારો એની સાધના કેવી રીતે કરવી, દ્રવ્ય દ્રષ્ટિ જ્ઞાન એને ચારિત્ર બધું કેવી રીતે પ્રગટ કરવું એ બધું સરસ. અને સાધના કરતા કરતા શું શું શક્તિ છે એ બધું સરસ્વતીની મૂર્તિ બતાવી દે. ભગવાનનું કેવળ જ્ઞાન તો એક સમયની અંદર અનંત ધર્મમાં પહોંચી જાય છે, એના સૂક્ષ્મ સૂક્ષ્મ પર્યાયોમાં એના ખોણે ને ખાતરે પહોંચી જાય છે. એક સમયની અંદર ખોણે ખાતરે કઈ સામે બધું એના જ્ઞાનમાં આવી જાય છે, એના વેદનમાં આવી જાય છે. બીજા દ્રવ્યોનો પણ સહજ પ્રકાશમાં પ્રકાશ કરે છે. એવી આ મૂર્તિ છે, ચૈતન્યનો વૈભવ બતાવનાર. ચૈતન્યમાં શું શું કરે, ચૈતન્યમાં શું શું ચમત્કારો કર્યા છે એ બતાવે છે. અનેકાંત રૂપ અનેકાંત મુદ્રા વાળો છાપ એવી વાણી જેમાં અનેકાંત મુદ્રા છાપ છે. અનેકાંતમય મૂર્તિ નિત્યમય પ્રકાશ એવી સરસ્વતી મૂર્તિ જગતમાં પ્રકાશ સાથે માર્ગે ચડાવનાર. દિવ્ય ધ્વનિ વગેરે જેવો કોઈ માર્ગ નહીં જાણે, એ સરસ્વતી દેવીની કૃપા વગર જેવો કાંઈ પોતે પાર પામી શકે. તેને એ સરસ્વતી માતા પ્રસન્ન થાય, લૌકિક ને આ સરસ્વતી દેવી પ્રસન્ન, એની પ્રસન્નતામાં પોતા ચૈતન્ય પ્રસન્નતા બધા નિમિત્ત ઉપાદાન સંબંધ. એ જીનેન્દ્રદેવ જીનેન્દ્રદેવ ની કૃપામાં સરસ્વતી વાણીની કૃપા આવી ગઈ છે. બધું દેવગુરુ શાસ્ત્ર અને ચૈતન્ય બધું ઉપાદાન નિમિત્ત ની સંબંધ માટે શું સરસ્વતી દેવીની અંદર શું ભગવાનની દેવધ્વની તમે શું કહેવા માંગો છો, મુનિઓની આચાર્યોના વચનો શું કહેવા માંગે છે એને તો ઊંડો ઉતરી ગયો, એનો દાસ થઈ ગયા. હું કાંઈ જાણતો નથી, એ સરસ્વતી દેવી તમે બતાવો તમે જે કેવી રસ્તે ચાલે. સરસ્વતીના અમદા રહસ્યોને તું એમ એનો દાસ થઈને તું ખોજે તો તને મળશે, પણ હું કઈ જાણું છું એવી દ્રષ્ટિથી તે જોઈશ તો સરસ્વતી દેવીની કૃપા નહીં થાય. તું એનો બાળક થઈ એનો દાસ થઈને માતા આગળ બાળકની જેમ રહેવાથી જ માતાની કૃપા હોય છે. માટે તું બાળક છે હે માતા, તમે બચાવો તો જ માતાનું રહસ્ય તારાથી જણાશે. જોકે માતા તો માતા જ હોય છે, પણ તોય કે તું બાળકની જેમ એની એનો રહસ્ય તારે ઝીલવા માટે છે, એનો દાસ છે ને એનો રહસ્ય જાણી નું આચાર્યના વચનો તું એનો પામર છે ને એના રહસ્યને ખોજે તો તને જણાવશે. એમ તો ગુરુદેવની વાણીમાં તું એમનો દાસ થઈને ગુરુદેવને શું કેવું કહી છું એમના રહસ્યને ખોજે તો તને મળશે, તો તને તારા ચૈતન્યદેવ ના દર્શન થશે, તો તને ચૈતન્યદેવ નો ખજાનો મળશે. એ સરસ્વતી દેવ ગુરુની વાણી શું કહી રહી તો તને એનો વારસો મળશે ચૈતન્યદેવ નો. દિવ્ય ધ્વનિમાં ભગવાન વિજેન્દ્રદેવ સંદોક ના નાથને ગુરુને શું કહેવું છે, ગુરુ વાણી દ્વારા શું કહી ગયા એ તો એનો દાસ અને બાળક જાણવાનો પ્રયત્ન કરીએ. હું કઈ જાણું છું એ તું છોડી દેવી, મેં તો આમ જાણ્યું તો એ છોડી દેવી, એમનો શું આશય છે એ તું જાણજે તો તને રસ્તો મળશે, તો એમની કૃપાથી તારો રસ્તો ચોખ્ખો થશે ને તો તને આત્માન મળશે, અનંત ધર્મ થી વિરાજમાન એ તારા દર્શન થશે અને એને બધું થશે. જ્ઞાનરૂપ ને વચન કેવળ જ્ઞાન ને સરસ્વતી કેવળ જ્ઞાન ને સરસ્વતી ની મુક્તિ પછી એમાં દિવ્ય ધ્વનિ તો જગ્યા આવી ગઈ, અને દ્રવસ્રુત ની સરસ્વતી ની મુક્તિ ને ભાવસ્રુત ની સરસ્વતી કેવળ જ્ઞાન તો પૂરી મુક્તિ, એમાં તો કઈ બાકી જ ન રહે, બધા દર્શન થાય એમાં.
હૃદય મે ત્યાગ વાદ સાધના કરત શુદ્ધ આત્મ કો અનુભવ પ્રગટ ભયો હૈ જાતિ જ્ઞાન મહિમા ઉજ્યોત દિન દિન પ્રતિ તોહી ભવ સાગર ઉલંગી પાર ગયો હૈ.
કવિતા બોલ મે હી હૈ હર વસ્તુ બીજાનું નાસ્તિત્વ, આનાથી ભૂલ થઈ કાં બીજા નાસ્તિત્વમાં મારું અસ્તિત્વ અને કાં બીજા નાસ્તિત્વ મારા અને કાં બીજાનું નાસ્તિત્વ કરે તો એવી રીતે કરે પોતાનું નાસ્તિત્વ કરે આ મારામાં નથી પોતાના ગુણો એમાં નથી દેતું તો કે જ્ઞાન ને જ્ઞેય બે ભેગું થયું બધું એમ એવી રીતે સમજવામાં ભૂલ કરે ને ક્ષેત્ર સમજવામાં કાળ સમજવામાં ભાવ સમજવા બધા ભૂલ જ કરે પોતાના ગુણો સમજવા ભૂલ કરે છે. ગુણ જો આ બધું બીજું મારામાં આવી ગયું ને કાઢી નાખો આટલું બધું આકુળતા લાગે છે એમ કરીને પોતાનો સ્વભાવ કાઢી નાખે છે. કાઢવા જાય નાસ્તિત્વ કરવા જાય છે તો બધું નાસ્તિત્વ કરે છે અને અસ્તિત્વ તો બીજામાં મારું અસ્તિત્વ બધી રીતે પોતાની હયાતી ને ખોઈ બેસે જેને હું કઈ છે પોતાના ગુણ નું નાસ્તિત્વ કરે પોતાના દ્રવ્ય નું નાસ્તિત્વ કરે પોતાના પર્યાય નું જેને બીજા મારી કરે એવી રીતે બીજા મારું અસ્તિત્વ કામ મારું નાસ્તિત્વ એ હું બીજામાં જ થયો છું કામ બીજા મારા મારી ગયો છું એવું જ પેલા કરે છે. ખરું સમજે કે હું મારા દ્રવમાં મારું દ્રવ મારાથી જ છે મારું અસ્તિત્વ મારાથી જ છે બીજાનું મારામાં નાસ્તિત્વ છે બીજાનું મારામાં પ્રવેશ મારા ગુણનું અસ્તિત્વ મારાથી છે મારા ગુણો બીજામાં જાતા નથી મારા ગુણો જ્ઞેયમાં જાતા નથી જ્ઞેય મારામાં આવતા નથી મારું અસ્તિત્વ બીજા જ્ઞેયોનું મારામાં નાસ્તિત્વ છે જ્ઞેયનું નાસ્તિત્વ હોવાથી એની સાથે મારું નાસ્તિત્વ થતું નથી જ્ઞેયનું મારું મારા નાસ્તિત્વ એટલે મારું અસ્તિત્વ એમાં આવતું નથી મારું મારાથી અસ્તિત્વ અને મારું થતું નથી મારું પર્યાય મારા સ્વયં મારા આત્મનો હું પરિણામ નથી બીજાને લઈને મારું પરિણામ એટલે કે બીજાને લઈને મારું પરિણામ બીજા પરિણામ નો ભેગો હું પરિણામ જાય છું એવું કઈ કઈ નોંધવું માને છે હું સહજ જ્ઞાન પુંજ આત્મા આનંદ સ્વરૂપ થી ભરેલો છું મારાથી ક્ષેત્ર મારા ઘર મારા સ્વઘરમાં રહેનારો છું પરઘરમાં રહેનારો બીજાના સ્થાન બીજાના રહેવાના ક્ષેત્રો મારામાં આવતા નથી હું મારું ક્ષેત્ર એમ જ આવતું તો બીજાનું ક્ષેત્ર મારા આવતા એ ક્ષેત્રો દેખીને આ બધી કલંક છે એમ જાણી કાઢવા જાય તો પોતાને કાઢી નાખે છે
એવું અનેક પ્રકારે એમાં વાત જો કાઢવા જાય છે પોતામાંથી બીજાને તો પોતાને કાઢી નાખે છે. અમુક કાળે પરિણમન કરે તો એ કાળ ને લઈને એ કાળે હું પરિણમા બીજી ક્ષણે મારો નાશ થઈ ગયો. એ પરિણમે બીજાની પર્યાય તો હું પરિણમે મારો નાશ થઈ ગયો. કારણ તો કે એના આલંબન કાળે જ હું હોઉં મારું અસ્તિત્વ. જયારે જ્ઞેયો નું આલંબન હોય તો જ મારું અસ્તિત્વ છે. એ જ્ઞેયો નું આલંબન લઉં તો જ મારું અસ્તિત્વ. એનું આલંબન લીધા જ કરે છે. એના આલંબન વગર મારો નાશ થાય છે. આલંબન લેવામાં આકુળતા કર્યા કરે છે. જ્ઞેયનું આલંબન ન હોય તો મારું જ્ઞાન મારા જ્ઞાનથી હું સ્વાલંબી છું. મારું જ્ઞાન મારા સ્વયં પરિણમનાર છે. પણ એનું આલંબન હોય જ્ઞેયનું તો જ મારું જ્ઞાન છે એવું નથી. હું મારા જ્ઞાનથી સ્વયં સહજ જ્ઞાનના પૂર્ણ સ્વરૂપ સ્વતઃ છું. એટલે હું મારા સ્વતંત્રથી જ્ઞાનના પૂર્ણ સ્વરૂપ છું. એવી રીતે મારું અસ્તિત્વ છે. પોતાના અસ્તિત્વને જ્ઞાન પોતે એવડ જ્ઞાની ભગવાન પ્રગટ રૂપે કરીને પણ હું મારા શક્તિ રૂપે છું. મારું અસ્તિત્વ મારાથી છે. એ કાર્યને લઈને કારણે એની કારણ પોતે સ્વતઃ સ્થિત છે. અને જાણવા માટે કાર્ય ઉપર દ્રષ્ટિ કરે છે કે કાર્ય આવું પ્રગટ થાય છે. કારણો તો બધા પડ્યા છે. કાર્યને લઈને કારણ સ્વતઃ છે. અને કાર્યને જ્ઞાન કરે છે કે આવો કાર્ય છે માટે મારામાં આવી શક્તિ છે. એક સ્વતઃ અસાધારણ જ્ઞાન ગુણ એનામાં છે. એ જ્ઞાન ગુણ થઈને નક્કી થાય છે કે આવા અનંત ગુણો છે. એ અસાધારણ જ્ઞાન ગુણ જીવમાં છે એનાથી પોતાનું અસ્તિત્વ એ ગ્રહણ કરી શકે છે. જે દ્રવ હોય અનંત શક્તિ બને. મારામાં એવા અનંત શક્તિઓ ભરેલી છે. એનું જ્ઞાન તો અસાધારણ એટલે પ્રગટ એને ખ્યાલમાં આવેલો છે. બીજા એ સિવાયના અનંત ગુણો જીવમાં અનંત છે. આનંદ શક્તિથી ભરપૂર હું ભરેલો છું. હું પોતે પોતાની ધ્વસિત કરી છું. મૂળ ભૂલ પોતાને અસ્તિત્વ ગ્રહણ કરવામાં થાય છે. અસ્તિત્વ ને નાસ્તિત્વમાં ભૂલ કરી રહ્યો છે. દ્રવ્યથી અસ્તિત્વ, ક્ષેત્રથી કાળથી ભાવ, ગુણ નું અસ્તિત્વ ગુણો નું મારાથી, જ્ઞાન નું અસ્તિત્વ મારાથી, મેથી અનેક પ્રકારે યાદવાદી છે. યથાર્થ છે એને ભેદ જ્ઞાન યથાર્થ થાય છે. હું સ્વયં મારું વસ્તુ સ્વયં છે. મારું ક્ષેત્ર મારામાં છે. હું મારા સ્વયં ઘરમાં રહેનારો છું. હું મારા જ્ઞાએ જ્ઞાન ગુણ રૂપે પરિણમનારો છું. મેં જણાય ખરું પણ હું મારા જ્ઞાનથી પરિણમનારો છું. મેયથી પરિણમનારો નથી. મેયની લઈને પરિણમનારો નથી. મેય પરિણમે તો હું પરિણમું એમ નથી. અથવા જ્ઞેયનું આલંબન લઉં તો પરિણમું એમ નથી. મારા સ્વયં જ્ઞાનથી પરિણમનારો છું. મારા સ્વયં નામથી પરિણમનારો મારા ગુણો સ્વતઃ સ્થિત છે. મારી પર્યાયો જ્ઞાન પરિણમીને પર્યાય આવે છે. જ્ઞેય પરિણમીને પર્યાય નથી આવતી. મારું જ્ઞાન પરિણમીને પર્યાય આવે છે. પણ એમાં જણાય છે, જ્ઞેયનું સ્વરૂપ જણાય છે, પણ મારા જ્ઞાન પરિણમીને એ પર્યાય આવે છે. જ્ઞેય પરિણમીને એ મારામાં પર્યાય નથી આવતી. જ્ઞેયની પર્યાય જ્ઞેયમાં છે. મારા જ્ઞાનની પર્યાય મારામાં છે. જ્ઞાન પરિણમીને પર્યાય જે આવે છે, પણ એમાં જ્ઞાન જાણે છે પરિણમનારું હું છું. એ સ્વ પર બે નું થાય છે, પણ જ્ઞાન હું પોતે પરિણમીને એ પર્યાય આવે છે. મેં પરિણમીને મારામાં પર્યાય નથી આવતી. હું પોતે પરિણમી છું. ભાવ રૂપે પરિણમનારો છું. મારા ભાવમાં મારાથી પોતાની અત્યંત શક્તિ ની મહિમા છે. એક સ્વરૂપે રહેનારો, અનેક રૂપે થનારો નથી. અનેક જ્ઞેયોની પર્યાયો જ નહીં. પર્યાય ની અપેક્ષા એ મારામાં અનેકતા થાય. બાકી હું સ્વભાવથી તો એક છું. પર્યાય ની અનેકતામાં હું આખો ખંડ ખંડ થઈ જતો નથી, એ તો પર્યાય જ વસ્તુ સ્વરૂપે હું એક છું. એવું યથાર્થ જ્ઞાન થાય, સ્વરૂપમાં પોતાની ગ્રહણ થાય, એવી ભેદ જ્ઞાની ધારા થાય, તો એને સ્વાનુભૂતિ જ્ઞેયની જાણ પણ જ્ઞેય નો આવે છે, પણ પરિણમન જ્ઞાન નું છે. જાણ પણ જ્ઞેય ને જાણે છે, પણ પરિણમન જ્ઞાન નું જાણ પણ આવે છે. જાણ પણ પોતાનું સ્વનું પરનું જાણ પણ છે, પણ પરિણમન જ્ઞાન નું છે. પર્યાયો આવી એમાં શું જાણ્યું જ્ઞાન, સ્વ પર બે નું સ્વરૂપ છે. છદ્મસ્ત ને તો જ્યાં એક ઠેકાણે ઉપયોગ નહીં, પ્રગટ ઉપયોગાત્મક પણ એ તો એમ જાણે, લબ્ધમાં જેને બધું હોય છે જાણે, પ્રગટ પણ જ્યાં ઉપયોગ હોય ત્યાં જાણે છે. છદ્મસ્ત કેવળ જ્ઞાને એક સાથે બે જાણે છે, તો પર સમ્યક સાધક દશા છે ને ભેદનાની પરિણતિ છે, એની પરિણતિ જ્ઞાન ની પરિણતિ તો હું છું ને પર, હું ને પર, હું ને પર, એવી જ્ઞાન ની પરિણતિ તો ચાલુ જ છે. જ્ઞાન ની તો લબ્ધાત્મક જ્ઞાન એટલે ઓલું જે અનાદિ નું સક્ષમ જે અમુક ઉઘાડ ને એમને પણ એની તો પ્રગટ થયું છે. અમુક લબ્ધ ને ઉપયોગ પણ પ્રગટ ભેદનાની ધારા લબ્ધ પણ પ્રગટ છે, એ કઈ ઓલું અનાદિનું લબ્ધ હોય એવું લબ્ધ નથી. અનાદિની શક્તિ રૂપે અથવા અમુક ક્ષયોક્ષમ જીવને પ્રગટ થાય ને પછી થોડો ઉપયોગ ને થોડું લબ્ધ ને ત્યાં કરે એ નથી. આ તો એનો લબ્ધ એટલે આમ પ્રગટ થઈને લબ્ધ થયેલો છે. પછી ઉપયોગાત્મક જ્ઞાન બીજે બી અમુક અમુક નિયમન છે, પ્રગટ થઈને લબ્ધ થઈને પરિણતિ છે જ્ઞાન ની એવી સ્વપર પ્રકાશક ની. હું ને અપર, હું આને પર, એવી જ્ઞાન ની પરિણતિ ની ધારા, સહજ ભેદના ની પરિણતિ ની ધારા સ્વપર એ અંશે સ્વપર પ્રકાશક છે. ભલે ઉપયોગાત્મક નહીં પણ એ લબ્ધાત્મક ભેદ જ્ઞાન ની પરિણતિ માં સ્વપર પણ હું આવી જ જાય છે. ભેદ જ્ઞાન ની પરિણતિ માં હું ને અપર, હું આ હું છું, આ નથી, હું છું, એ ભેદ જ્ઞાન ની પરિણતિ ની ધારા છે, પરિણતિ છે. ભેદ જ્ઞાન દ્વારા નિવેદન રૂપ પરિણતિ સ્વાનુભૂતિ ની, પણ એને ભેદ જ્ઞાન નું અમુક પ્રકારની શક્તિ પ્રગટેલી છે. ભેદ જ્ઞાન એ પરિણતિ ની શક્તિ છે, અમુક શાંતિ ની દ્વારા પ્રગટેલી છે. એમાં ભેદ જ્ઞાન આવી જાય છે સ્વપ્ર પ્રકાશ પરિણતિ રૂપે. કેવળ જ્ઞાની ક્યાં ઉપયોગ નથી મુકતા કઈ, એ પરિણતિ રૂપે એનું જ્ઞાન સહજ થઈ ગયું, પરિણતિ રૂપે થઈ ગયું છે. એક પછી ઉપયોગ નથી, સહજ ઉપયોગાત્મક થઈ ગયો છે, એક સરળ ઉપયોગ થઈ ગયો છે. ગુરુદેવ કોઈ અપેક્ષા એને પરિણતિ કહેતા હતા, કારણ કે એક પછી એક ઉપયોગાત્મક ક્રમ નથી, પરિણતિ રૂપ થઈ ગયું છે. કેવળ જ્ઞાન અક્રમ ભેદ જ્ઞાન પરિણતિ છે. ભેદ જ્ઞાન પરિણતિ માં શું કહેવાય, સ્વન પર બે ભેદ જ્ઞાન પરિણતિ, સ્વ પર બે છદ્મસ્તાવી જાય છે. પરિણતિ કઈ એક પડી છે એવું નથી, કાર્ય કરે છે કે જેનું કઈ વેદન નથી, એને ખ્યાલ નથી આવતો કે અમુક ક્ષયોક્ષમ ઉઘડો છે ને પછી થોડું લબ્ધ ને થોડો ઉપયોગ છે કે એવું નથી, એને તો એનું વેદન નથી, આપણે વેદન છે ભેદ જ્ઞાન પરિણતિ. હું છું ને આ હું છું ને નથી, હું છું નથી, ઉગાડે નું કાર્ય કરે છે, એવું ઉગાડ છે. સહજ એટલે કે અંશે એનું સ્વપર પ્રકાશક પણ એનું ચાલુ થઈ ગયું છે. કેવળ જ્ઞાન તો લોકાલોક ના, તો એને પોતાના પોતા પૂરતું સ્વપર પ્રકાશક ચાલુ થઈ ગયું છે. એના વેદન માં વિભાવ સ્વભાવ નો ભેદ કર્યા કરે છે, ગુણ ભેદ ને વિભાવ ને એ બધાનો જ્ઞાન કર્યા કરે છે. સ્વભાવ ને વિભાવ નો તો ભેદ કર્યા, હું કાર્ય કરે છે. પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાય છે,
એના વેદન માં હતો અને પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાય. સ્વપર પ્રકાશ
પેલા
નિરપેક્ષ ને પછી સાપેક્ષ, જે નિરપેક્ષ યથાર્થ સમજે એને સાપેક્ષ યથાર્થ આવે છે. એમાં પેલા સમજવા માટે પેલું, પછી આવે પણ યથાર્થ, જે યથાર્થ પ્રગટે એમાં બે સાથે હોય છે. જે યથાર્થ નિરપેક્ષ સમજે એની સાથે સાપેક્ષ હોય જ. એકલું નિરપેક્ષ પેલા સમજીને પછી સાપેક્ષ, એ તો વ્યવહારની એક રીત છે. અનાદિકાળથી તે સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી નથી, માટે દ્રવ દ્રષ્ટિ કર. એમ દ્રવ દ્રષ્ટિ કરો અનાદિકાળ, એમ તું પેલા યથાર્થ જ્ઞાન કર, એમ બધું કહેવાય. એમ તું પેલા નિરપેક્ષ દ્રવ ને ઓળખ. નિરપેક્ષ ઓળખવાની સાથે સાપેક્ષ શું છે એ ભેગવેમાં આવી જ જાય છે. જો એકલું નિરપેક્ષ આવે તો એ નિરપેક્ષ યથાર્થ થતું નથી. એકાંત થઈ જાય છે.
આપનું કેવું એમ છું એ સમજવામાં પહેલા નિરપેક્ષ અને પછી સાપેક્ષ એમ કરીને સમજવામાં એવા બે પ્રકાર પડે છે. ખરેખર તો બંને સાથે છે,
ખરેખર બંને સાથે સમજવામાં.
સમય પણ એકાંત, મિથ્યા એકાંત અને મિથ્યા એકાંત, એનું સ્વરૂપ સમજાવો.
એકાંત એ છે કે ચૈતન્ય દ્રવ ઉપર દ્રષ્ટિ કરવી, દ્રવ જેવું છે એના ઉપર દ્રષ્ટિ કરવી. તમને કહેતા એ યથાર્થ માટે દ્રવ ઉપર દ્રષ્ટિ તમને કહેતા. અને દ્રવ ઉપર દ્રષ્ટિ કેવી જાતની હોય એની સાથે જ્ઞાન કે આ દ્રવ અને પર્યાય બે વસ્તુનું સ્વરૂપ છે. એમાં પર્યાયને ગૌણ કરે છે અને દ્રવને મુખ્ય કરે છે. એ તમને કહેતા છે. પર્યાય નથી એમ નથી, પર્યાય ને ગૌણ કરીને દ્રવ ને મુખ્ય કરીને દ્રવ પર દ્રષ્ટિ કરે છે. દ્રવ ને દ્રષ્ટિ કરીને એ રૂપે ની પરિણતિ કરીને અને જ્ઞાયક ની ધારા જે પ્રગટ દ્રષ્ટિ મુખ્ય આત્મા ને ઉર્ધ્વ રાખે છે. બીજું બધું જેમાં ગૌણ થઈ જાય છે આત્મા જ ઉર્ધ્વ છે, દ્રવ મુખ્ય છે, બીજું બધું ગૌણ છે. ગૌણ એટલે એને કાઢી નાખે છે એમ નથી. એના જ્ઞાનમાં બધું છે. અનેકાંતિ કે એમાં દ્રવ ને પર્યાય બે નો એને ખ્યાલ છે, પણ દ્રષ્ટિ એક દ્રવ ઉપર છે. એ સમ્યક એક દ્રવ ઉપર દ્રષ્ટિ કરવી એ સમ્યક એકાંત. પણ એ દ્રષ્ટિ કઈ જાતની, એમાં પર્યાય ગૌણ છે ને દ્રવ નું. અને જ્ઞાન બધું જાણે છે કે દ્રવ અને પર્યાય બે નું. દ્રવ થી આત્મા અનાદિ અનંત શુદ્ધ છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે. એ બધું જ્ઞાનમાં એને જાણે છે. પણ એ પર્યાય ને ગૌણ કરે છે, દ્રવ ને મુખ્ય કરે છે. અને મિથ્યા એકાંતમાં તો એને બધી પર્યાય ઉપર દ્રષ્ટિ છે. પર્યાય થી લાભ અને પર્યાય ઉપર જ દ્રષ્ટિ છે. આ શરીર તે હું ને હું તે શરીર, રાગ તે હું ને રાગ ને એ બધું એકત્વ બુદ્ધિ છે. મિથ્યા એકાંત ને પછી મિથ્યા અનેકાંતમાં અનેક જાતની તો ભૂલ કરી દો છો. અનેકાંતમાં મિથ્યા અને કાંત નું બધું એકાંત છે. માન્યતા માને કોઈ અપેક્ષા ને કોઈ અપેક્ષા, એમાં અપેક્ષા ખોટું છે, એમાં અપેક્ષા શું એમ કેવું.
પ્રેરૂપ સ્વરૂપ ખોટું છે પછી એમાં કે
એમાં અનેકાંત શું પણ કેવું. મૂળમાં ભૂલ જ છે. પર્યાય ઉપર દ્રષ્ટિ છે. પર્યાયને પર્યાય સાથે એકત્વ બુદ્ધિ કરી દીધી છે. આત્માને જાણતો નથી. આ પર્યાય ઉપર દ્રષ્ટિ છે. શરીર એક જ માત્ર બોલવામાં છે. બધું આત્મા છે, દ્રવ છે, પર્યાય છે, એમ બધું કે છે. પણ એની અપેક્ષાઓ કઈ જાણતો નથી. એને મિથ્યાને કામ છે. અપેક્ષાઓ જેના ઉડા દ્રવ છે, પર્યાય છે, એમ બધું બોલે છે.
એકાંત જ છે,
વ્યવહાર
પણ છે, નિશ્ચય પણ છે, એવું બધું બોલા કરે. નિશ્ચય પણ નિશ્ચય બરાબર છે, વ્યવહાર બરાબર છે, બે ને રાખવું, પણ કેવી રીતે રાખવું, એનું મુખ્ય શું ને ગૌણ શું ને એ કઈ અપેક્ષા સમજતું નથી. મિથ્યા મેં કહ્યું છે, બે ને હરખી ત્રાજવી રાખે છે, નિશ્ચય પણ છે, વ્યવહાર પણ છે, એમ પેલા કરે બોલવાની મજબૂત છે ને અભિપ્રાયો કેવા છે એ એમ કોઈ કઈ પર્યાય ને છોડાઈ ગયા એમ કે એ વાત એમ નથી, એ અભિપ્રાય કેવો છે એ અમદાવાનું છે. સ્વાતિક પોતે મૂળમાં શુદ્ધતા રાખીને પોતે જે લાલ લીલા ફૂલ રૂપે પરિણમે છે એમાં ચૈતન્યની શુદ્ધતા એની તોડીને કઈ અસર નથી, શુદ્ધતા રાખીને
પરિણમે
એ પોતે જ પરિણમે છે. પોતાનો ખ્યાલ નથી પણ એ અજ્ઞાન દશામાં પણ એમ જ પરિણમે છે, પોતાની શુદ્ધતા તૂટતી નથી. એ કે છે ને પોતાનું ઘર છોડીને કઈ કામ એનું થતું નથી, પરિણતિ અશુદ્ધ થાય પણ પોતાનું જે ચૈતન્ય દ્રવ્ય છે એનો સ્વભાવ છે એ તૂટતો
નથી.
રહસ્યમય વાત છે એટલે એ બધું ઉપર ઉપર થાય છે, એના અંત તત્વ અંતરમાં એના મૂળમાં કઈ થતું નથી. વેદન બધું એને અશુદ્ધતાનું છે, આમ થઈ જાય છે, આમ થઈ જાય છે. આ તો એમ થઈ જાય, પર્યાય કરતા પર્યાય છે, દ્રવ્ય કરતું નથી. એ તો દ્રવ્ય ને બે જુદા એના અંશ ને અંશી થી એમ ભાગ પાડો તો એમ કેવાય, બાકી પ્રવચન શર્મા દ્રવ્ય પોતે જ પરિણમે છે, એમ એ કઈ પર્યાય કઈ કોક બીજાની તો છે નહીં, પોતે દ્રવ્ય પરિણમે ને પર્યાય થાય છે, એનું વેદન પોતાને છે. સ્વાતિક પોતે પરિણમે છે, સ્વાતિક ની લાલ પરિણતિ ને એની શુદ્ધતા એમ જુદું પાડો તો એની લાલાશ અને શુદ્ધતા એની સ્વાતિક ની જે શુદ્ધતા છે એ જુદી ને લાલાશ જુદી એમ કહેવાય, પણ કે વસ્તુ જુદી નથી, એ વસ્તુ તો એક જ છે. એમ એની ચૈતન્ય અશુદ્ધતા ની અંદર શુદ્ધતા એમ શુદ્ધતા ને અશુદ્ધતા એમ એના ભાગ પડો, પણ કઈ વસ્તુ જુદી નથી થતી, સ્વાતિક કઈ વસ્તુ જુદી નથી થતી, એની લાલા જુદી વસ્તુમાં થઈ ગઈ ને સ્વાતિક સફેદ જુદી વસ્તુમાં થઈ ગઈ, એ તો એક જ વસ્તુ છે.
એનું કથન આવે કે સત્તા કર્મ બે પદાર્થ સત્યની જ્યાં સુધી યુક્તિ હશે ત્યાં સુધી મૂળ અંધકાર નાશ નહીં થાય. એમાં કે જ્ઞાન માત્ર ને સાધન તરીકે ભગવાને અનેકાંત નું ઉદ્દેશ છે, આપણે આ કથન નો મેળ કેવી રીતે
બધાનો મેળ જ છે, આચાર્ય ને કહેવાનો એક જ આશય છે. ભૂતા દ્રષ્ટિથી જાણે તે સમય દર્શન એક દ્રવ દ્રષ્ટિ એક દ્રવ ઉપર દ્રષ્ટિ રાખે તો એમાં આખું મુક્તિનો માર્ગ શરૂ થાય. એ દ્રવ ઉપર દ્રષ્ટિ રાખે એ દ્રષ્ટિની સાથે જ્ઞાન એની સાથે યથાર્થ હોય છે. દ્રવ ઉપર દ્રષ્ટિ થાય એને ભેદના સાથે આવી જાય છે. એ દ્રવ ઉપર જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં પર તરફથી દ્રષ્ટિ છૂટી અને પોતા તરફ આવે છે. પોતા તરફ જ્યાં દ્રષ્ટિ મૂકી ત્યાં વિભાવ સાથે ભેદના થઈ જાય છે, અને ભેદજ્ઞાન થી સિદ્ધિ કે એમાં દ્રવ્ય દ્રષ્ટિ ભેગી આવી જાય. એમાં ભેદજ્ઞાન જ્યાં થયું કે વિભાવ આ વિભાવ સ્વભાવ તે હું નથી, તો હું નથી તો હું કોણ છું, પોતાનું અસ્થિપૂર્વક ની જે નાસ્તિક સ્વીકારે તે જ સાચું ભેદજ્ઞાન છે. એ ભેદજ્ઞાન એકલું એમ કર્યા કરે કે આ હું નથી નથી એમ એમ એકલું નહીં, પોતાના અસ્તિત્વને ઓળખા વગર આ રાગ હું નથી એ સાચું આવતું જ નથી, એ તો માત્ર ને વિચાર રૂપ હોય છે કે આ વિભાવ તેવું નથી. પણ સાચું ભેદ જ્ઞાન તો પોતાના સ્વભાવને ઓળખે કે આ હું નાયક છું તો એ વિભાવથી છૂટો પડે.
એક નાયક છે એમ ઓળખે, એક નાયકમાં એને દ્રવ્ય દ્રષ્ટિ ભેગી આવી જાય છે. એ દ્રવ્ય દ્રષ્ટિ ભેગી આવે ત્યારે એને ભેદ જ્ઞાન થાય છે. એ દ્રવ્ય અભેદ અને ભેદ બે સાથે જ આવી જાય છે. દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય પર જ્યાં દ્રષ્ટિ ગઈ ત્યાં ભેદ જ્ઞાન થઈ જાય છે, અને ભેદ જ્ઞાન તરફથી કીધું તો પણ એમાં દ્રવ્ય દ્રષ્ટિ આવી જાય છે. એ બે માં મુક્તિનો માર્ગ બે માં સમાયેલો છે. ભેદ જ્ઞાન સીધા સીધા એટલે ભેદ જ્ઞાન જ્યાં થયું સાચા ભેદ જ્ઞાનની અંદર દ્રવ્ય દ્રષ્ટિ ભેગી આવી જાય છે. ભેદ જ્ઞાનથી મુક્તિની શરૂઆત થાય છે. આ વિભાવ તે હું નથી, પણ આ સ્વભાવ તે હું છું. પણ એ સ્વભાવ તરફ દ્રષ્ટિ ગઈ, આ તે હું, આ નાયક તે હું અને આ હું નથી, એમ સાહેબ જ્યાં હું આ છું ત્યાં હું નથી ભેગું આવી ગયું. દ્રવ્ય દ્રષ્ટિ જ્યાં થઈ કે આ દ્રવ્ય તે હું, તે હું આ છું તો હું શું નથી, એ જે દ્રવ્ય દ્રષ્ટિ થઈ એને ભેગું ભેદ જ્ઞાન આવે છે. ભેદ જ્ઞાનની સાથે દ્રવ્ય દ્રષ્ટિ આવે છે, એ બે સાથે જ હોય છે. જે દ્રવ્ય દ્રષ્ટિ છે એની સાથે જ્ઞાન એનો વિવેક કરે છે, દ્રષ્ટિ સાથે જ્ઞાન તૈયાર જ હોય છે, એ બે સાથે જ રહે છે. દ્રષ્ટિ ને જ્ઞાન એ સાચું ભેદ જ્ઞાન હોય એમાં દ્રવ્ય દ્રષ્ટિ, સાચી દ્રવ્ય દ્રષ્ટિ ત્યાં ભેદ જ્ઞાન, એ મુક્તિનો માર્ગ મુખ્ય છે. જ્ઞાન થી સીધે એટલે જ્ઞાન એટલે એમાં સાચું જ્ઞાન લેવું. એક નાયક ને નાયક માંથી જે જ્ઞાન, એક નાયક રૂપે જે પરિણમેલું નાયક છે એને ગ્રહણ કરી જ્ઞાન સાધન છે. જ્ઞાન સાધન એટલે જ્ઞાન એટલે એક ગુણ નહીં લેવાનો. જ્ઞાન એટલે જ્ઞાન થી આત્માને જાણ્યો કે આ નાયક સાધન વચ્ચે થયું, પણ જાણવાનો આત્માને છે. નાયક આપવો એટલે નાયકમાં જ્ઞાનમાં આવી જાય છે બધું. જ્ઞાન એટલે ગુણ નહીં લેવાનું. આ જ્ઞાન એટલે નાયક તે હું છું, આ હું નથી. આ દ્રવ્ય પર્યાય એમાં બધું અનેકાંત સ્વરૂપ આવી જાય. દ્રવ્ય દ્રષ્ટિ સાથે જ્ઞાન અને જ્ઞાનની સાથે અનેકાંત આવી જાય છે. આ દ્રવ્ય, આ પર્યાય, આ વિભાવ, આ સ્વભાવ એ બધું એમાં અનેકાંત બધું સમજી જાય છે. જ્ઞાન થી સિદ્ધિ એટલે સાચું જ્ઞાન થી સિદ્ધિ એમાં અનેકાંત. દ્રવ્ય દ્રષ્ટિમાં એકાંત આવ્યું પણ અનેકાંત સાથે જ રહે. એકાંત ને સમ્યક એકાંત ને અનેકાંત બે સાથે જ રહે છે. સમ્યક એકાંત કોને કહેવાય, એની સાથે અનેકાંત હોય જ છે. એટલે જ્ઞાન માત્ર થી કે દ્રવ્ય દ્રષ્ટિ થી કે ભેદ જ્ઞાન થી કે બધું મૂળ મુક્તિ નો માર્ગ જ છે. આ કર્તા કર્મ નું કે કરતા બુદ્ધિ છોડ, એટલે કરતા બુદ્ધિ છોડવાનું પ્રયોજન એમ છે કે તું જ્ઞાયક થા, જ્ઞાતા થા. કરતા બુદ્ધિ છૂટે ક્યારે કે જ્ઞાતા થાય તો કરતા બુદ્ધિ છૂટે. કરતા બુદ્ધિ એમ વિચાર કર્યા કરે કે હું કરતા નથી, કરતા નથી, કરતા નથી, એમ વિકલ્પ માત્ર કરે એ તો વિચારવું છે. પણ હું આ જ્ઞાયક, હું જ્ઞાતા છું, કરતા નથી, હું જાણનારો છું, જાણનારો છું એમ સાથે આવે તો જ કરતા તમે ચૂકી. જે કરે શું કરતા રહે, જાણે શું ધ્યાન ન રહે, એ જાણે તે જ કરતા થતું નથી. જે કરતા થાય તે જાણતો નથી, જે જ્ઞાતા હોય તે જ કરતા થતું નથી. એટલે એમાં જ્ઞાતા પણ ભેગું આવે છે. બધામાં કહેવાનું પ્રયોજન એક જ છે. બધામાં મુક્તિનો માર્ગ જ્ઞાન થી કીધું હોય કે દ્રષ્ટિ થી કીધું હોય એક જ કહેવાનું હોય છે. આલમન બધામાં બધામાં આવવું છે. સાચું જ્ઞાન આવે ત્યાં ભૂતાર્થનું અવલંબન હોય. જ્ઞાન કોને કહેવાય કે જેમાં ભૂતાર્થ દ્રષ્ટિ ભેગી હોય તો જ સાચું જ્ઞાન, નહીં તો સાચું જ્ઞાન જ ના, તો એ માત્ર વિચાર જ્ઞાન છે, ભેગવું જોઈએ. ભૂતાર્થ દ્રષ્ટિ કોને કહેવાય, એમાં સાથે જ્ઞાન અનેકાંત પણ એવું ભૂજ હોય છે તો જ સાચી દ્રષ્ટિ છે, નહીતર સાચી દ્રષ્ટિ નહીં. ભૂતા દ્રષ્ટિ કોને કહેવાય કે જેની સાથે સાચું જ્જ્ઞાન ભૂવે છે તો જ ભૂતા દ્રષ્ટિ છે. નાયકને ઓળખો, દ્રવ્ય દ્રષ્ટિ થઈ તો એની સાથે ભેદ જ્ઞાન હોવું જ જોઈએ. જો ભેદ જ્ઞાન ન હોય તો એ ભૂતા દ્રષ્ટિ જ્ઞાન છે. એ અરસ્પર જે ભૂતા નાયકને જાણ્યો, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ તો સાથે ભેદ જ્ઞાન થવું જોઈએ. નાયક ને જુદો ન્યારો જાણ્યો કે આ દ્રવ્ય તે હું અને આ વિભાવ તે હું નથી. વિભાવમાં જે ભેદ બધા વિભાવ જાણે વિભાવ રૂપે થઈ ગયો એવી દ્રષ્ટિ હતી, એમાંથી હું નાયક છું એમ દ્રષ્ટિ થઈ એટલે વિભાવ થી જુદો પડી જાય છે. એ ન્યારો થઈ ગયો, ન્યારો થાય એટલે ભેદના ભેગું આવી જાય છે. એકત્વ બુદ્ધિ હતી, એકત્વ બુદ્ધિ તૂટીને ન્યારો થાય એટલે ભેદના તો ભેગેમાં આવી જ જાય છે. દ્રવ્ય પર દ્રષ્ટિ થઈ ત્યાં ભેદના સાથે અસ્થિ ને નાસ્તી બે સાથે જ રહે છે. એ અનેક અંત આવી જાય, પોતાને ગ્રહણ કર્યું એટલે આ હું નથી એમ ભેગું આવી જાય છે. હું દ્રવ્ય છું, આ રૂપે હું નથી, વિભાવ રૂપે નથી, હું અનાદિ અનંત શાશ્વત છું. અને એ પર્યાય છે ભેદરૂપ, પણ એ પર્યાય છે. એ પર્યાય જે શુદ્ધ પર્યાય થાય, ચૈતન્ય પર્યાય છે, એ બધું જ્ઞાન બધું વિવેક કરે. આ વિભાવ છે એને તો સ્વભાવ ભેદ છે, આ પર્યાય છે એ ક્ષણ ક્ષણની છે, એ દ્રવ શાશ્વત છે. ક્ષણે ક્ષણે પર્યાય પણ દ્રવને અવલંબીને થાય છે. એ બધી જાતનો અનેક આ જ્ઞાનમાં આવી જાય છે. અને દ્રષ્ટિ એક દ્રવ ઉપર મુખ્યપણે રહે છે, આલંબન એમ દીધું દ્રવ્ય. જ્ઞાનમાં બધું વિવેક હોય, વિવેક ન હોય તો સાધનાની પર્યાય જ ઉપડતી નથી, સાધના એની થતી જ નથી. દ્રવ્ય ઉપર જોર બી કરું, પૂર્ણ જ છું, પૂર્ણ જ છું, પણ સાધના બાકી છે, હજી વિભાવ જોશે. એ સાધનાનું જોર એ જ્ઞાન સાથે અનેકાંત રૂપે ઉભું છે તો જ એનું સાધના નથી. દ્રવ્ય દ્રષ્ટિના બળે ઉપડે છે અને જ્ઞાન પણ સાથે હોય છે, બે જાતનું એનું સાથે હતું સાધના હતું. માત્ર મેય છે, મેય છે બધું સમજવાનું છે. મેય છે હતું પોતાથી પર, એ બધું જ્ઞેય છે, પણ પોતાના પુરુષાર્થની મંદતા એ જે અધૂરા સુધી છે, જે અસ્થિરતા ઉભી છે, અસ્થિરતા ટાળવાનો પ્રયાસ એ માત્ર જ્ઞેય છે. એ દ્રષ્ટિની અપેક્ષા એ, પણ હજી દ્રષ્ટિની અપેક્ષા એને જુદું પડ્યું, પણ હજી અસ્થિરતા ઉભી છે. એ જ્ઞાનમાં એને ધ્યાન હોવું જોઈએ, ધ્યાન ન હોય તો એનું એ યથાર્થ જ્ઞાન જ નથી. તો એકાંતમાં ખેંચાઈ ગયું છે, એમ પૂરો જ થઈ ગયો ને, હવે કંઈક કરવાનું નથી, જેમ થાવ એમ એમ ત્યાં કરે. તો એ એનું એકાંત થયું, તો એ યથાર્થ સમજ્યો નથી અને યથાર્થ એની પરિણ થઈ નથી.
બરોબર.